समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। એમાં ગાથા 233 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે। હવે આગળ સ્વાધ્યાય આપણે લઈએ। આપણે અત્યારે ગાથા 229 થી શરૂ કરી અને સમ્યક દર્શનના અંગ વિશે વાત કરી રહ્યા છીએ। સમ્યક દર્શન પ્રગટ થતા જે પર્યાય રૂપે જે ગુણ પ્રગટ થાય છે એની વાત ચાલે છે। તો હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છે, ગાથા 234। ઉન્માર્ગમ ગચ્છનંતમ સ્વકમપિ માર્ગે સ્થાપયતિ ય ચેતયિતા સ સ્થિતિકરણ યુક્ત સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય। ગુજરાતીમાં ગાથા લઈએ। ઉન્માર્ગ ગમને સ્વ આત્મને પણ માર્ગમાં જે સ્થાપતો ચિન્મૂર્તિ તે સ્થિતિકરણ યુત સંકિત દ્રષ્ટિ જાણવો। ગાથાના અર્થમાં કહે છે કે જે ચેતયતા ઉન્માર્ગે જતા, યહ ચેતયતા ઉન્માર્ગમ ગચ્છંતમ, જે ચેતયતા ઉન્માર્ગે જતા એટલે ઉન્માર્ગે જે ચડ્યો છે તે પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે। જે ચેતયતા મોક્ષ માર્ગમાં ચડ્યો છે, જે મોક્ષ માર્ગમાં રહ્યો છે તે પોતે પોતાના આત્માને પણ એવા મોક્ષ માર્ગમાં સ્થાપે છે। ત્યારે સ્થાપે છે કે જો એને ક્યાંક પડવાનું થયું છે તે વખતે એ પાછો માર્ગમાં આવે છે। જે ચેતયતા ઉન્માર્ગે જતા એટલે જે મોક્ષ માર્ગમાં રહ્યો છે, મોક્ષ માર્ગે છે, એને ક્યાંક માર્ગમાંથી ચલિત થવા પણ થાય છે તો એ પોતે પોતાના આત્માને એ માર્ગમાં સ્થાપે છે। યહ ચેતયતા ઉન્માર્ગમ ગચ્છંતમ સ્વકમ અપી માર્ગે સ્થાપયતિ સ સ્થિતિકરણયુક્ત સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય। અને એવો એ આત્મા એ સ્થિતિકરણ સહિત છે, સ્થિતિકરણ ગુણ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવો। સ્થિતિકરણ ગુણમાં આપણે સ્થૂળતાથી વિચાર કરીએ તો સ્થિતિકરણ કરવું એટલે પોતાને માર્ગમાંથી ચલિત થવા પણ થયું હોય એને પાછા માર્ગમાં આવવું। સ્થૂળતાથી તો આપણે એમ કહીએ છીએ કે સમ્યક દ્રષ્ટિ જીવ પોતે પોતાની સાથે રહેલા કોઈને એવા સમ્યક દ્રષ્ટિને, અથવા તો જો એણે મુનિ દશા ગ્રહણ કરી છે તો એની સાથે રહેલા કોઈ મુનિને કોઈ દોષ લાગ્યો હોય તો એનું ઉપગોહન કરે એટલે ઢાંકે અને પછી એને એ સમજાવે કે ભાઈ તમને આ ના શોભે એમ કરી અને સમજાવીને સ્થિતિમાં લાવે। કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવપણાને લીધે જો પોતાનો આત્મા માર્ગથી અર્થાંત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગથી ચ્યુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી સ્થિતિકારી છે। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને જેમ અગાઉ સમજાવ્યું એ જ રીતે અહીંયા પણ સમજાવ્યું છે કે ભગવાન આત્મા જેને સમ્યક દર્શન થયું છે એ પોતે પોતાના સ્વરૂપને જાણતો અનુભવતો થકો એક જ્ઞાયક ભાવે જ પરિણમી રહ્યો છે. એટલે એવા એક જ્ઞાયક ભાવમયપણાને લીધે પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 છે. આવું છે માટે સમ્યક દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવમયપણે રહ્યો છે. તેથી ક્યારેક એને જયારે માર્ગમાંથી ખસવાપણું થયું કોઈક અપેક્ષાએ, પોતે મોક્ષ માર્ગે જ છે, પણ એવો એ જયારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગમાંથી ચ્યુત થાય છે તો એ પોતે પોતાને ફરી પાછો એમાં સ્થાપે છે. અને એવો સ્થાપવા વાળો એ સ્થિતિકારી છે, એને સ્થિતિકરણ છે. કેમ કે સમ્યક દર્શન થયું છે એટલે સ્થિતિકરણ નામનો ગુણ એ પર્યાય રૂપે છે, એ ગુણ પ્રગટ થયો છે એટલે એ એવો સમર્થ છે કે ક્યારેક માર્ગમાંથી ચ્યુત થયો હોય તો પોતે પોતાને ફરી પાછો માર્ગમાં સ્થાપે, માર્ગથી વિચલિત થવા પણ ક્યારેક થયું હોય તો ફરી પાછો પોતે પોતાના એવા માર્ગની અંદર આવી જાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન થયું છે અને જેટલો સમય આત્મામાં રહે છે તેટલું અંશે ચારિત્ર પણ છે. આવો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. એવા મોક્ષ માર્ગમાં આ સમકીતિ પરિણમી રહ્યો છે. એવે વખતે ક્યારેક કોઈક કારણસર એને ત્યાંથી હટવાનું થાય એટલે કે ચ્યુત થાય તો તે પોતે પોતાને ફરીથી માર્ગમાં સ્થાપે છે. અને એવો માર્ગમાં પોતાને સ્થાપતો એ સ્થિતિકારી છે, અથવા તો એમ કહીએ કે સ્થિતિકરણ ગુણ સહિત છે. અને તેથી તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ પડતો નથી, પરંતુ નિર્જરાજ થાય છે. ભાવાર્થમાં કહે છે કે જે પોતાના સ્વરૂપરૂપી મોક્ષ માર્ગથી ચ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં એટલે મોક્ષ માર્ગમાં સ્થિત કરે તે સ્થિતિકરણ ગુણ યુક્ત છે. મિથ્યાદ્રષ્ટિની તો કોઈ વાત જ નથી, કેમ કે એણે તો હજી મોક્ષ માર્ગમાં પદાર્પણ કર્યું જ નથી, એને તો હજી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ જ નથી. અને મોક્ષ માર્ગ કેવો છે? તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. ઉમા સાતીજી ભગવાને કહ્યું ને મોક્ષ શાસ્ત્રમાં, એટલે કે દત્વાર સૂત્રમાં ઉમા સાતીજી ભગવાને પહેલું જ સૂત્ર કહ્યું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે મોક્ષ માર્ગ કેવો છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. જેને સમ્યક દર્શન થયું છે એ મોક્ષ માર્ગમાં છે, એ મોક્ષ માર્ગમાં હજી પહેલા પગથિયે છે. ચોથા ગુણસ્થાનની દશા છે ત્યારે એ મોક્ષ માર્ગમાં પહેલા પગથિયે છે. એવો એ સમકીતિ અનુભવ સહિત પોતાના સ્વરૂપને જાણે છે, દ્રષ્ટિ ધ્રુવ પર રહી છે, એવા સમકીતિની વાત કરે છે. કે એવો સમકીતિ જો એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગ છે એમાંથી ચ્યુત થાય છે તો એ પોતે ફરી પાછો પોતે પોતાના આત્માને એવા મોક્ષ માર્ગમાં સ્થિત કરે અને તે સ્થિતિકરણ ગુણ છે. એટલે એવા સ્થિતિકરણ ગુણ સહિત સમ્યક દ્રષ્ટિ હોય છે. સ્થિતિકરણ ગુણ ન હોય એમ બને નહીં. સમ્યક દ્રષ્ટિ છે તો એને સ્થિતિકરણ ગુણ હોય. એટલે માથામાં એમ કહ્યું કે જે પોતે પોતાને ચ્યુત થાય છે ત્યારે ફરીથી પાછો મોક્ષ માર્ગમાં સ્થાપે છે એવો એ આત્મા સ્થિતિકરણ ગુણ સહિત છે એ સમ્યક દ્રષ્ટિ જાણવો. કોઈ એમ કહે કે અમને સમ્યક દર્શન છે અને એના માર્ગે છીએ અને પછી ગમે તેમ વર્તતા હોય અને પછી એ ગમે તેમ વર્તતા થતા એ પોતાને બધી રીતે જસ્ટિફાઈ કરતા હોય તો સમજવું કે એ સમ્યક દ્રષ્ટિ નથી. જે ભ્રષ્ટ થઈ ગયા છે એ પોતે ફરીથી પોતાને મુક્તિના માર્ગે સ્થાપતા નથી તો એ સ્થિતિકરણ ગુણ વિનાના સમ્યક દ્રષ્ટિ હોય નહીં. અહીંયા તો કહે છે કે જે સ્થિતિકરણ ગુણ યુક્ત છે તે સમ્યક દ્રષ્ટિ જાણવો. એટલે સમ્યક દ્રષ્ટિના આ આઠ અંગ જે પર્યાય રૂપે પ્રગટ થયા છે એમાં આ અંગ પણ ઘણું મહત્વનું છે. એટલા માટે મહત્વનું છે કે એ પોતે ચલિત થતો નથી, ને ક્યારેક ચલિત થાય છે તો એ પોતે પોતાને ફરી પાછો सम्यक दर्शन ज्ञान चारित्र रूप मोक्ष मार्ग में स्थापे छे। अने तेने मार्ग थी च्युत थवाना कारणे थतो बंद नथी, परंतु उदय आवेला कर्म रस दईने खरी जता होवाथी एने निजरात थाय छे। मार्गमांथी च्युत थवा पण थयुं छे त्यारे पण ए संकित सहित ज छे। एनी दृष्टिमां तो यथार्थ श्रद्धा छे, दृष्टिमां तो भगवान आत्मा त्रिकाल नायक ज रह्यो छे, एवी ज एनी दशा छे। तो आ गाथा उपर पूज्य गुरुदेव गांधीस्वामीए जे विस्तार कर्यो छे एने आपणे लईए। खास करीने सम्यक दर्शन ज्ञान चारित्रणी मोक्ष मार्ग ए उपर गुरुदेवे થોડીક વાત કરી છે, એને વધારે સારી રીતે આપણે એમની પાસેથી જ સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ સાતમો પાના નંબર 520 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ નામ સત દ્રષ્ટિ। એ સમ્યક દ્રષ્ટિ એને કહીએ કે જેને સત એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ છે। સમ્યક દ્રષ્ટિ કોને કહીએ એની વ્યાખ્યા કરે છે। આ દરેક ગાથા વખતે શરૂઆત જ ગુરુદેવે સમ્યક દ્રષ્ટિ કોને કહેવો એમ કરીને વાત કરી છે, અને દરેક વખતે એ વાતને જુદી જુદી રીતે સમજાવી છે। અહીંયા પણ કહે છે કે સમ્યક દ્રષ્ટિ નામ સત દ્રષ્ટિ, કે સમ્યક દ્રષ્ટિ તે તો સત દ્રષ્ટિ છે, અને એ કેવો છે, એ કોને સમ્યક દ્રષ્ટિ કહેવાય? તો કે જેને સત એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ છે। સતની દ્રષ્ટિમાં આનંદ આદિ જે અનંતી સ્વરૂપભૂત શક્તિઓ છે તે બધી એનો અંશ જેને પ્રગટ અનુભવમાં આવ્યો છે તે સમ્યક દ્રષ્ટિ છે। દ્રવ્ય અપેક્ષાએ ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે, પણ એવા અનંત ગુણનું એક રૂપ પરિણમન છે, એ અનંત ગુણોનું એક રૂપ પરિણમન છે, અને એ પરિણમન જેને અનુભવમાં આવ્યું છે એમાંથી આવતા અતિન્દ્રિય આનંદનું વેદન જેને થયું છે એ સમ્યક દ્રષ્ટિ છે। એટલે આનંદ આદિ, આદિ શબ્દ કર્યો છે ને, આનંદ આદિ અનંત ગુણ કહો કે શક્તિ કહો, એ શક્તિઓનો અંશે એને અનુભવ થયો છે, એ પ્રગટ એને અનુભવમાં આવ્યો છે। પ્રગટ અનુભવમાં આવ્યો છે એટલે એને વેદનમાં એ આવ્યું છે, અનંત ગુણ છે અને અનંત ગુણોનું પરિણમન છે। ભગવાન આત્મા એ કુટસ્થ નથી, એનું પરિણમન થાય છે, અને પરિણમન છે એ શુદ્ધ નિર્મળ પર્યાય છે, દરેક ગુણનું પરિણમન છે, એ ગુણો કુટસ્થ નથી। ધ્રુવની અહીંયા વાત આપણે નથી કરતા, જે અનુભવમાં આવે છે એની વાત કરીએ છીએ। એક તો દ્રવ્ય અપેક્ષાએ આપણે જોઈએ તો કે પરમ શુદ્ધ પદાર્થ છે, અનંત ગુણનો પિંડ એવો ભગવાન આત્મા છે, અને એ અનંત ગુણનું પરિણમન એક રૂપ પરિણમન થાય છે, એ પરિણમનને વર્તમાન જ્ઞાનની પર્યાય જાણે છે, અનુભવે છે, અને એ અનુભવે છે, અને જે પર્યાય પ્રગટ થઈ એ સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ। આ વાત આપણે અગાઉ કરી ગયા છીએ। હવે એ અનુભવ છે એમાં એને અનંત ગુણનું પરિણમન છે, તો અનંત શક્તિઓનો એને અંશે અનુભવ થાય છે, એ પ્રગટ અનુભવમાં આવે છે કે આવું આત્માનું સ્વરૂપ છે, એ એક રૂપે એને અનુભવમાં આવે છે। એક એક જુદા જુદા ગુણ અનુભવમાં આવે છે એમ નહીં, પણ એ એક રૂપે એને અનુભવમાં આવે છે। આપણે શરબતનું ઉદાહરણ ઘણી વાર લીધું છે કે શરબત છે એની અંદર પાણીમાં ખાંડ નાખેલી છે, લીંબુ નાખેલું છે, ઇલાયચી નાખેલી છે, કેસર નાખેલું છે, વરિયાળી નાખેલી છે, ખસખસ નાખેલું છે, એમ અનેક પદાર્થો નાખ્યા છે, અને જ્યારે પીએ છીએ તો આપણને એનો સ્વાદ આવે છે, પણ કંઈ એક એક કરીને જુદો જુદો સ્વાદ નથી આવતો, એ સ્વાદ એક રૂપે અનુભવમાં આવે છે। જો આપણે કોઈને પૂછીએ કે ભાઈ આમાં તમને કેસરનો લાગે છે સ્વાદ, તો કે હા લાગે છે, ઇલાયચીનો સ્વાદ લાગે છે, તો કે હા લાગે છે, વરિયાળીનો સ્વાદ લાગે છે, તો કે લાગે છે, લીંબુનો, તો કે હા એ પણ લાગે છે, ખાંડની ગળા, હા પણ એ પણ લાગે છે। એટલે અનુભવ છે એ તો શરબતનો અનુભવ છે, કાંઈ એક એક પદાર્થનો અનુભવ નથી, અનુભવ છે એ અનુભવ કંઈ એક એક પદાર્થનો અનુભવ નથી કે ખાંડનો અનુભવ કે વરિયાળીનો અનુભવ એમ નથી, અનુભવ તો શરબતનો જ છે, પીવાય છે શરબત અને અનુભવ પણ શરબતનો થાય છે કે જેટલા પદાર્થો નાખ્યા છે એ બધાનો સ્વાદ એક રૂપે આવે છે, શરબત તરીકે આવે છે. એવી જ રીતે ભગવાન આત્મા એ અનંતી સ્વરૂપભૂત શક્તિઓ સહિત છે, એનામાં અનંત શક્તિઓ છે, અનંત ગુણો છે, અને એ બધી શક્તિનો અંશ એને અનુભવમાં આવ્યો છે, પ્રગટ અનુભવમાં આવ્યો છે. એટલે અતિન્દ્રિયપણે ઇન્દ્રિયોની મદદ વિના જે વેદનમાં આવ્યો છે એની અહીંયા વાત કરવી છે કે અનંતી શક્તિઓનો અનુભવ એને પ્રગટ થયો છે, એવો અનુભવ પ્રગટ છે. આમ નામ કહેવા માત્રની વાત નથી, વિકલ્પ રૂપે વાત નથી, શબ્દોમાં કોઈ વાત નથી, એને અતિન્દ્રિયપણે એવો અનુભવ થયો છે, એવો એ સમ્યક દ્રષ્ટિ છે. એટલા માટે કૃપાળુ દેવે એમ કહ્યું કે સર્વગુણા તે સમ્યક્ત્વ, એટલે કે સર્વગુણોનો અંશે જેને અનુભવ થયો છે એ સંકિતિ છે, અને સર્વગુણોનો અનુભવ એ જ સંકિત છે, એ જ સમ્યક્ત્વ છે. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ એમ શ્રીમદ રાજચંદ્રમાં આવે છે ને. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પણ ટોટરમલજીએ કહ્યું છે, મોક્ષ માર્ગ પ્રકાશકમાં પાછળ પંડિતજીએ ની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે, અને એ ચિઠ્ઠીમાં એમ કહ્યું છે કે ચોથા ગુણ સ્થાન વર્તી આત્માને જ્ઞાન આદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે. એક દેશ એટલે અંશે પ્રગટ થયા છે. જ્ઞાન આદિ, જો એમાં પણ એક જ્ઞાનની વાત નથી લીધી, જ્ઞાન આદિ એટલે આદિ કહેતા બીજા અનેક ગુણો આવે, અને અનેક એટલે પછી થોડા બાકી રહી જાય એમ તો બને નહીં, તો કે પછી કેટલા, તો કે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, તો અનંત બધા જ ગુણો, જ્ઞાન આદિ કહેતા બધા ગુણો, ભગવાન આત્માના જેટલા ગુણ છે એ બધા ગુણો એક દેશ પ્રગટ થયા છે. એક દેશ પ્રગટ થયા છે એટલે અંશે પ્રગટ થયા છે, એટલે અનુભવમાં આવ્યા છે. તેની તથા તેરમા ગુણસ્થાન વર્તી આત્માને જેમને કેવળ જ્ઞાન થયું છે એવા કેવળી અથવા તીર્થંકર ભગવાન, એ હરિયંત ભગવાન છે, એમને બધા કથાયોનો અભાવ થયો છે અને પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ છે, સર્વજ્ઞતા પ્રગટ થઈ છે, એવા કેવળ જ્ઞાની તીરમા ગુણસ્થાન વર્તી આત્માને જ્ઞાન આદિ ગુણો સર્વદેશ પ્રગટ થયા છે. પેલા સમ્યક દ્રષ્ટિને જે ચોથા ગુણ સ્થાને છે એને એક દેશ પ્રગટ થયા છે, અને આ કેવળ જ્ઞાની ભગવાન આત્માને એ જ્ઞાન આદિ ગુણો સર્વદેશ પ્રગટ થયા છે, એટલે પૂર્ણપણે એને પ્રગટ થયા છે. એ બંનેની જાત એક જ છે એમ કહ્યું. એની જાત એક જ છે એટલે કે આ જે ગુણો છે જે સર્વદેશ પ્રગટ થયા છે તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને, અને જેવું પ્રગટપણું છે, પૂર્ણપણે પ્રગટપણું છે, એવું જ પ્રગટપણું પણ પૂર્ણપણે નથી, એક દેશ છે, અંશે છે. એટલે અંશે એવું જ પ્રગટપણું સમ્યક દ્રષ્ટિ જે ચોથા ગુણ સ્થાને છે એને હોય છે. એટલે ગુરુદેવ કહે છે કે સંકિતિને જેટલા અનંત ગુણો છે તે બધા એક દેશ અંશરૂપ પર્યાયમાં પ્રગટ થાય છે. આવો ધર્મી, આવો સંકિતિ હોય છે. હવે એવા સંકિતિને જે આ આઠ અંક પ્રગટ થયા છે, આઠ ગુણ પર્યાયમાં પ્રગટ થયા છે, એની અહીંયા તો વાત ચાલે છે, અને એમાં અહીંયા આપણે સ્થિતિકરણ ગુણની વાત કરી રહ્યા છીએ. તો હવે એની વાત સમજાવતા ગુરુદેવ આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક નાયક ભાવપણાને લીધે જો પોતાનો આત્મા માર્ગથી ચ્યુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી સ્થિતિકારી છે, એને સ્થિતિકરણ ગુણ પ્રગટ થયો છે, એવો એ સમ્યક દ્રષ્ટિ છે. વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જોયું, અહીં તો સમ્યક દ્રષ્ટિ પોતે પોતામાં સ્થિતિ કરે છે એમ કહે છે. પોતે કદાચિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ જે મોક્ષ માર્ગ છે એમાંથી ચ્યુત થયો છે, ચલિત થયો છે, તો પોતાને માર્ગમાં જ સ્થિત કરે છે એમ કહે છે. જગતની કોઈ ભારે પ્રતિકૂળતા જાણીને ભાળીને એટલે કે એવો ઉદય આવ્યો હોય તો અંદરમાં પોતાના પુરુષાર્થની નબળાઈને લઈને કોઈ શંકા આદિ દોષ થઈ જાય તો એવા દોષને એ કાઢી નાખે છે. સમ્યક દર્શન થયા પછીથી હજી જ્યાં સુધી પૂર્ણ દશા પ્રગટ નથી થઈ ત્યાં સુધીમાં કોઈક એવી ભારે પ્રતિકૂળતા આવી જાય, એટલે કે એવા કર્મનો ઉદય આવ્યો હોય અને એવા સંયોગો સર્જાયા હોય, તો ક્યારેક કોઈક પ્રકારે એને શંકા ઉત્પન્ન થાય, તો એવી શંકાના દોષને પણ એ પોતે સ્વના આશ્રયે, પોતાના સ્વરૂપના આશ્રયે એને દૂર કરી નાખે છે. અને એમ કરીને પોતે માર્ગમાંથી ચલિત થયો હતો તો પાછો પોતાને માર્ગમાં સ્થાપિત કરે છે. માર્ગ શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ માર્ગ છે. અને એવા માર્ગમાં એ સંકિતિ પદાર્પણ કરી ચૂક્યો છે અને હવે આગળ વધી રહ્યો છે, એવી એની સાધક દશા છે. એમાં જે ચોથા ગુણ સ્થાને હોય, પાંચમા ગુણ સ્થાને હોય કે છઠ્ઠા ગુણ સ્થાને હોય, પણ એવે વખતે કોઈક એવા કર્મના ઉદયના નિમિત્તે અને એ વખતે પોતાના પુરુષાર્થની થોડી નબળાઈ હોય, જે પુરુષાર્થમાં ઉગ્રતા જોઈએ એવી ઉગ્રતા ન હોય, એટલે સ્વરૂપથી ચ્યુત થઈ અને કોઈક પ્રકારે એને વિકલ્પ એવા આવી જાય, શંકા આદિ થઈ જાય, તો એને એ પોતે પોતાના સ્વરૂપના આશ્રય જઈને દૂર કરે છે. કેવી રીતે દૂર કરે છે? પોતે પોતાના સ્વરૂપ ભણી પાછો વળે છે અને એને દૂર કરે છે. એમ એ પોતે પોતાને મોક્ષ માર્ગમાં સ્થાપે છે. બહુ સરસ ગાથા છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ પહેલું સૂત્ર છે ને, ઉમા સ્વાતીજી ભગવાને તત્વા સૂત્રમાં જે પહેલું સૂત્ર આપ્યું તે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે શું? કે શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માના પ્રતિતિ જ્ઞાન અને તેમાં જ રમણતા થવી તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. જો અહીંયા દર્શન શબ્દનો અર્થ પ્રતીતિ કરી છે, સમ્યક દર્શન એટલે આત્માની પ્રતીતિ, સમ્યક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, અને સમ્યક ચારિત્ર એટલે એમાં રમણતા થવી, એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. હવે આવા શુદ્ધ રત્નત્રય રૂપ માર્ગથી ડગવાનો પ્રસંગ થાય તેવા સંજોગમાં સંકિતિ પોતે પોતાને માર્ગમાં જ સ્થાપિત કરે છે. જગતમાં કોઈ પુણ્યને લઈને મિથ્યા દ્રષ્ટિનો કોઈ લોકો મોટો મહિમા કરતા હોય, પાપીનો મોટો મહિમા થતો હોય, એવું તો આપણને જગતમાં ઘણી વાર જોવા મળે છે. આપણે જોઈએ છીએ બીજા અન્ય દેશોમાં, અનાર્ય દેશોની અંદર જે પાપ કરવાનો ઉપદેશ આપે છે એવા ધર્મગુરુઓનો મોટો મહિમા થતો હોય અને કરોડો લોકો એની સેવા કરતા હોય અને એના વિશે ઘણી બધી વાતો આવતી હોય. આવું બધું થતું હોય ત્યારે ભોળાજીવોને ઘણીવાર એમ થાય કે આ શું, આ બધા પાપીનો આટલો બધો મહિમા, અને એ ઘણીવાર તો ખૂબ ડિસ્ટર્બ થઈ જાય છે. અહીંયા તો સમ્યક દ્રષ્ટિ લીધા છે તો સમ્યક દ્રષ્ટિને એમાં કાંઈ અચંબો થતો નથી. એ સમજે છે, એવે પ્રસંગે એ સમજે છે કે પૂર્વના જે કોઈ કર્મ હશે પુણ્યના ઉદયના એવા કારણે એ વર્તમાનમાં જે પાપી છે એને પૂર્વ કર્મના ઉદયને કારણે અત્યારે યશ નામ કર્મ એવું હશે એટલે એને યશ મળે છે અને બધા એનું માને છે, એને માન આપે છે, એવું એ યશ નામ કર્મ લઈને આવ્યો છે તો એવો ઉદય એને વર્તે છે. એથી શું, વર્તમાનમાં એ પાપી છે તો પાપી જ છે અને એ પણ ભગવાન આત્મા જ છે. એ કર્મના ઉદયને કારણે જે દશા છે એ પણ મહત્વની નથી અને વર્તમાનમાં એને વિભાવ ભાવરૂપ પરિણમન થયું છે અને એ પાપી થયો છે, અશુભ ભાવમાં રહ્યો છે, એ પણ મહત્વનું નથી. કેમ કે દ્રવ્ય અપેક્ષાએ તો એ ભગવાન આત્મા ત્રિકાળ નાયક જ છે. એની દ્રષ્ટિ ફરી જશે, એની માન્યતા બદલાઈ જશે અને પોતાના આત્માનું જ્યારે એને લક્ષ થશે ત્યારે એ પણ સિદ્ધત્વને પ્રગટ કરશે. એટલે એના પ્રત્યે પણ એને તો સંભાવ હોય છે, એટલે એ વિચલિત થતા જ નથી. એવા પ્રસંગો આવ્યા હોય પોતાની સમીપમાં અને આવું થઈ રહ્યું હોય ત્યારે એ જ્ઞાની પુરુષો એમ કાંઈ વિચલિત થતા નથી. એ માત્ર એને જાણે છે, એમાં કાંઈ એ ચિંતાયુક્ત થઈ જાય કે ભયયુક્ત થઈ જાય એમ થતું નથી. જગતમાં કોઈ પુણ્યને લઈને મિથ્યા દ્રષ્ટિનો લોકો મોટો મહિમા કરતા હોય તેવે પ્રસંગે સંકિતી ધર્મી જીવ ખૂબ શાંતિ અને ધીરજ રાખે છે. અને પોતાને માર્ગમાંથી પડતો ડગતો બચાવી લે છે. માર્ગ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે જ છે, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે જે મોક્ષ માર્ગ છે એમાં પોતે છે, તો પોતાને એમાંથી ડગવા નથી જતો. કોઈકને કંઈક ઘણું બધું પ્રાપ્ત થઈ ગયું હોય એટલે કેટલાકને એમ થઈ જાય કે આપણે પણ આવું થવું જોઈએ, આપણે આટલો ધર્મ કરીએ ને આપણને કેમ નથી થતું, એવી કેટલાક લોકોની માન્યતા થઈ જાય છે. એ માન્યતા મિથ્યા દ્રષ્ટિઓની હોય છે. સંકિતીને એમાં કાંઈ લાગતું નથી. શું થઈ રહ્યું છે? પર્યાયમાં જે કંઈ થઈ રહ્યું છે એ ક્ષણિક છે, એ સાથે પોતાને તો કાંઈ સંબંધ નથી. દરેક જીવને એની પર્યાયમાં જે થઈ રહ્યું છે એ સાથે કાંઈ સંબંધ હોતો જ નથી. આવી દ્રઢ માન્યતા સમ્યક દ્રષ્ટિને હોય છે. એટલે પોતાને એ ક્યારેક કંઈક એવો વિકલ્પ આવી જાય આવું જુએ ને, તો તરત પાછો પોતે પોતાને પોતાના સ્વરૂપમાં સ્થાપે છે કે રે ભગવાન, આવો વિકલ્પ મને ક્યાં આવ્યો? આ સાથે મારે શું સંબંધ છે? હું ભગવાન અથવા ત્રિકાળક નાયક જ છું. અને અતિન્દ્રિયપણે જે આનંદનું વેદન છે, એ અલૌકિક વેદન છે, એ સુખનું વેદન છે, અને એવો આનંદ સુખનો અનુભવ એ શાશ્વત છે. અને એવા શાશ્વત સુખના આનંદની દશાને મારે પ્રગટ કરવાની છે, ત્યારે વળી આવો વિકલ્પ મને ન શોભે. હું ભગવાન આત્મા છું ને મને એમાં શંકા થઈ? આ બહારની ધૂળ જોઈને મને એમાં શંકા થઈ? એમ ન હોય. એમ એ પોતે પોતાને પાછો માર્ગમાં સ્થાપી લે છે. તેને એમ નથી થતું કે આ આવું કેમ, આવું શું, એમ કાંઈ થતું નથી. થયું હોય કદાચ સેજ શંકા જરાક આવી હોય તો પાછો પોતે પોતાને માર્ગમાં સ્થાપી દે છે, પોતે પોતાને માર્ગમાં નિશ્ચળ સ્થિત કરી દે છે. તે વિચારે છે કે પુણ્યને લઈને અધર્મીનો પણ લોકો ભારે મહિમા કરે તો કરો, પણ એ કાંઈ હિતકારી વસ્તુ નથી, એથી કાંઈ કોઈને લાભ થતો નથી. એવા પાપીનો કદાચ મહિમા કરવામાં આવે તો પણ એ પાપીને કાંઈ લાભ થતો નથી. તો પુણ્યકર્મના ઉદયને કારણે એ થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે, એથી એને કાંઈ લાભ થતો નથી. એટલે કે એના આત્માને કાંઈ લાભ નથી અને મને કાંઈ નુકસાન નથી. અને મને પણ ધારો કે કોઈ એવી રીતે કર્મના ઉદયને કારણે બહુ માન આપે, ખૂબ માન આપે, તો તેથી મને પણ કાંઈ ફાયદો નથી. કે મારું કોઈ અપમાન કરે તો એથી મને કાંઈ નુકસાન નથી. આવી સમદ્રષ્ટિ સંભાવ જ્ઞાની સમ્યક દ્રષ્ટિને હોય છે. એટલે કોઈક એવા બળવાન ઉદયોને લીધે એના નિમિત્તે એને કદાચ માર્ગમાંથી ચલિત થવા પણ થયું હોય તો એ શીઘ્ર પોતે પોતાને પોતાના સ્વરૂપને વિશે સ્થાપી અને એમ સ્થિતિકરણ કરે છે. આગળ 521 પાના પર કહે છે કે સમ્યક દ્રષ્ટિ શુદ્ધ રત્નત્રય રૂપ માર્ગમાંથી ચ્યુત થાય તો પોતે પોતાને માર્ગમાં જ સ્થિત કરી દે છે. તેને એક જ્ઞાયક ભાવમય પણ છે ને, એટલે એક જ્ઞાયક ભાવમય પણ છે, એટલે એક જ્ઞાયક ભાવ પોતાનો છે, એમાં જ રહ્યો છે, દ્રષ્ટિ ત્યાં જ રહે છે. પોતે ભગવાન આત્મા જ્ઞાયક 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 ત્રિકાળ જ્ઞાયક છે, એમાં જ રહ્યો છે. એટલે એ તરત જ પોતે પાછો વળી જાય છે. કહે છે કે સમ્યક દ્રષ્ટિ શુદ્ધ રત્નત્રય રૂપ માર્ગથી ચ્યુત થાય તો પોતે પોતાને માર્ગમાં જ સ્થિત કરી દે છે. તેને એક જ્ઞાયક ભાવમય પણ છે ને, તો અંતઃસન્મુખતાના પુરુષાર્થ દ્વારા, જો કેવી રીતે સ્થિત કરે છે એ વાત સમજાવી, કે અંતઃસન્મુખતાના પુરુષાર્થ દ્વારા પોતાના સ્વરૂપ ભણી પાછો વળીને ધ્રુવની સન્મુખ થઈને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દઈને એવા પુરુષાર્થ દ્વારા ત્યાં એકાગ્રતા કરીને પોતાને માર્ગમાં જ સ્થિત કરી દે છે. અને આ પ્રમાણે પોતે પોતાને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી તે સ્થિતિકારી છે, એવો એ ધર્મી છે. અને એવા ધર્મીને એ સ્થિતિકરણ ગુણ પ્રગટ થયો છે એમ કહેવાય છે. અને આગળ પણ વાત કરી કે તેથી તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ પણ પડતો નથી, પરંતુ નિજરાજ થાય છે. સમ્યક દર્શનમાં જેને સ્વસ્વરૂપનો અતિન્દ્રિય આનંદના નાથનો ભેટો થયો છે તે માર્ગમાંથી ચડતો નથી, અને કદાચિત ચ્યુત થવાનો પ્રસંગ આવી પડે તો પોતે પોતાને માર્ગમાં જ સ્થાપિત કરી દે છે. આ પ્રમાણે સ્થિતિકરમ નામનો ગુણ હોવાથી સંકિતીને માર્ગમાંથી ચ્યુત થવાના કારણે જે બંધ થાય તે થતો નથી. સ્થિતિકરણ છે ને તેથી એને બંધ થતો નથી, પરંતુ નિજરાજ થાય છે. અહીં સ્થિતિકરણ ગુણ કયો છે? પણ એ ગુણ એટલે શું છે? તો એ તો પર્યાયમાં જે પ્રાપ્ત થયું છે એની વાત કરી છે. ગુણ તો ત્રિકાળ હોય છે. આપણે ગુણ કોને કહીએ છીએ? ખરેખર તો ગુણ એ ત્રિકાળ કાયમ રહેવા વાળાને ગુણ કહીએ છીએ. આત્માની દરેક અવસ્થાને વિશે જે કાયમ રહે છે એને ગુણ કહેવાય, એવી વ્યાખ્યા છે. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં ગુણની વ્યાખ્યા એવી છે, જે કાયમ ત્રિકાળ રહે છે, દરેક અવસ્થામાં રહે છે, સિદ્ધની અવસ્થામાં પણ હોય ને સંસારી અવસ્થામાં પણ હોય, એ ગુણ કહેવાય. પણ આ જે પ્રગટ થયા છે એટલે એ પર્યાય છે, ખરેખર ગુણ નથી. એ આઠ અંગ કહો કે આઠ ગુણ કહો, એ બધું પર્યાય રૂપે પ્રગટ થયું છે, એવી એની દશા થઈ છે. સમ્યક દ્રષ્ટિ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે પછી આ ગુણ પ્રગટ થાય છે, તો એ પર્યાય છે. એટલે આ તો પર્યાયમાં સ્થિરતા કરે છે તેને સ્થિતિકરણ ગુણ કહે છે. તો આ રીતે આપણે આ ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. હવે વાત્સલ્ય ગુણની ગાથા કહે છે કુમકુંદાચાર્ય ભગવાન. ગાથા 235માં વાત્સલ્ય ગુણની વાત કરે છે. ગાથા 235, યહ કરોતિ વત્સલત્વમ ત્રયાણા સાધુના મોક્ષ માર્ગે સ વત્સલ ભાવયુત સમ્યક દ્રષ્ટિ નાતવ્ય. ગુજરાતીમાં ગાથા છે. જે મોક્ષ માર્ગે સાધુ ત્રયનું વત્સલત્વ કરે અહો ચિન્મૂર્તિ તે વાત્સલ્યયુત સંકિત દ્રષ્ટિ જાણવું. ગાથાના અર્થમાં કહે છે કે જે ચેતૈતા મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપી ત્રણ સાધકો સાધનો પ્રત્યે ય મોક્ષ માર્ગે ત્રયાણા સાધુના, એટલે જે ચેતૈતા મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપી ત્રણ સાધકો, એ સાધનો સાધકો કયા? અહીંયા એ જ સાધનો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એ જ સાધન છે, એ જ સાધન છે, અને એના દ્વારા જ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું, મુક્ત થવાનું સાધન શું? તો કોઈ સાધન બહારમાં ન હોય, સાધન અંદરમાં જ હોય, એ અંતરંગ સાધન છે. શું સાધન છે? તો કોઈ મોક્ષનો માર્ગ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી છે, નિશ્ચયથી એ જ સાધન છે. એ ત્રણ સાધકો, એ સાધનો પ્રત્યે અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, એ ત્રણ સાધુઓ પ્રત્યે વાત્સલ્ય કરે છે તે વત્સલ ભાવ યુક્ત, વત્સલ ભાવ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. પહેલા તો આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ત્રણ સાધકો કયા, અને સાથે બીજા પણ કયા? કે વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, એ ત્રણ સાધુઓ પ્રત્યે શું કરે છે? વત્સલત્વમ કરોતી સ વત્સલ ભાવયુત સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય. એવું વાત્સલ્ય જે કરે છે, એવા વાત્સલ્ય ભાવયુત છે એ સમ્યક દ્રષ્ટિ જાણવું. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પોતાથી અભેદ બુદ્ધિએ સમ્યકપણે દેખતો અનુભવતો હોવાથી, જો સમ્યક દ્રષ્ટિની અહીંયા વાત આચાર્ય ભગવાને કેવી કરી કે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પોતાથી જુદું નથી માનતો, જુદું નથી દેખતો, એ અભેદ બુદ્ધિએ સમ્યકત્વને જુએ છે. સમ્યકત્વ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, જેને આપણે મોક્ષ માર્ગ કહ્યો, એ જ સાધન છે. અને એ સાધન છે એ કંઈ પોતાથી જુદું નથી, એમાં કોઈ ભેદ નથી પડતો કે હું જુદો અને આ જુદું, એમ નહીં. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને પોતાથી અભેદ બુદ્ધિએ સમ્યકપણે દેખતો અનુભવતો હોવાથી, એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને એ પોતાપણે અનુભવે છે, એ પોતે જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ થયો છે. ભેદ નથી, બેપણો નથી. સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર જુદું અને પોતે જુદો એમ નહીં. પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે છે એટલે અભેદ બુદ્ધિએ એ સમ્યકપણે એને દેખે છે. દેખે છે એટલે અહીંયા તો અનુભવે છે. ભગવાન આત્મા જે છે એ ત્રિકાળ જ્ઞાયક શુદ્ધ છે. એનું જેને લક્ષ થયું છે, એનો જેને અનુભવ થયો છે, એવો સમ્યક દ્રષ્ટિ માર્ગ અનુસારી છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પોતાથી જુદા નથી જાણતો, એ પોતાથી અભેદ જાણે છે. એનો અનુભવ અભેદ છે એટલે માર્ગ વત્સલ અર્થાંત મોક્ષ માર્ગ પ્રત્યે અતિ પ્રીતિ વાળો છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ માર્ગ છે અને એવો માર્ગ જે છે એ અને પોતે એ બંને અભેદ છે, એ એક છે, પોતે જ એ રૂપે થયો છે. માટે એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને એ પ્રીતિ કરે છે, પ્રેમ કરે છે, એની તરફ એને વાત્સલ્ય ભાવ છે. સેના પ્રત્યે વાત્સલ્ય ભાવ બતાવ્યો છે? માર્ગ વાત્સલ્ય અર્થાંત મોક્ષ માર્ગ પ્રત્યે પ્રીતિ છે, મોક્ષ માર્ગ પ્રત્યે વાત્સલ્ય ભાવ છે. કેમ એમ છે? તો કે એ મોક્ષ માર્ગ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે છે એ પોતાથી જુદો નથી, એને એ અભેદ બુદ્ધિએ સ્વીકારે છે, અનુભવે છે. માટે એના પ્રત્યે એને અતિ 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 પ્રીતિ છે. માર્ગ વત્સલ્ય અર્થાંત મોક્ષ માર્ગ પ્રત્યે અતિ પ્રીતિ વાળો છે. તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી થતો બંધ નથી પરંતુ નિજરાજ છે. અનુપલબ્ધિ એટલે પ્રત્યક્ષ ન હોવું અથવા અજ્ઞાન અથવા અપ્રાપ્તિ. માર્ગની પ્રત્યક્ષ ઉપલબ્ધિ ન થઈ હોય એવું ક્યારેક જે થયું છે તો એનાથી કાંઈ એને બંધ પડતો નથી, પરંતુ એને તો નિજરાજ છે. એનો વિસ્તાર ગુરુદેવે બહુ સરસ રીતે કર્યો છે, એ આપણે લઈએ છીએ. અહીંયા ભાવાર્થમાં કહે છે કે વત્સલપણું એટલે પ્રીતિભાવ. વાત્સલ્ય ગુણની વાત છે ને, એટલે વાત્સલ્ય ગુણ શું છે? તો કે વાસ્તવમાં એ વત્સલપણું, એ વાત્સલ્ય એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષ માર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો, અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી. કર્મ રસ દઈને ખરી જતા હોવાથી નિજરાજ છે. એને પ્રીતિ કોના પ્રત્યે હોય? સ્વરૂપ પ્રત્યે હોય. કેમ કે સ્વરૂપમાં એ પોતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપે થાય છે. સ્વરૂપનું લક્ષ કરતા એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ પર્યાયો પ્રગટ થાય છે એટલે પોતે એને અભેદ બુદ્ધિએ સ્વીકારે છે અને એનો એ રીતે અનુભવ કરે છે. માટે એના તરફ એ પ્રીતિવાળો છે, એટલે કે માર્ગ તરફ પ્રીતિવાળો છે. મોક્ષ માર્ગ તરફ એને પ્રીતિ છે, એના તરફ વાત્સલ્યપણું છે. એટલે પછી અહીંયા એક અર્થ શરૂઆતમાં એવો કર્યો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ત્રણ સાધકો અથવા સાધનો પ્રત્યે એને પ્રીતિ છે, અથવા વ્યવહારથી કહીએ તો આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ કેવા છે? એ પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમી રહ્યા છે. એવા એવા આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ લેવામાં આવ્યા છે અહીંયા, કે જે સાતમે છઠ્ઠે ગુણ સ્થાને છે, પોતે સમ્યક દર્શન સહિત નિર્ગ્રંથ મુનિ થયા છે, 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ છે, એવું જ અંદરમાં ભાવલિંગ છે, એવા નગ્ન દિગંબર મુનિની અહીંયા તો વાત લીધી છે. આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે છે અને વિશેષ ઉગ્ર પુરુષાર્થ એ કરી રહ્યા છે. માટે એમના પ્રત્યે પણ એને પ્રીતિ થાય એમ અહીંયા વ્યવહારથી લેવામાં આવ્યું. નિશ્ચયથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પોતે પરિણમ્યો છે એટલે એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ માર્ગ પ્રત્યે એને પ્રીતિ છે, એ વત્સલ ભાવ છે. તો આપણે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એને લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, એમાં પાન નંબર 522 ઉપર શરૂઆત કરે છે ત્યારે કહે છે કે વાત્સલ્ય ગુણની ગાથા આ કહેવામાં આવી. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમય પણાને લીધે એમ કરીને જે શરૂઆત કરી, તો એને માટે દરેક ગાથાની જેમ આ ગાથા વખતે પણ ગુરુદેવ સમ્યક દર્શનની વાત કરે છે, સમ્યક દ્રષ્ટિની વાત કરે છે. 523માં માણા ઉપર કહે છે કે સમ્યક દ્રષ્ટિ ધર્મની શરૂઆત વાળો સમ્યક દર્શન થતા ચોથે ગુણ સ્થાને એની સ્થિતિ થઈ છે. અનંતાનો બંદી કસાય ગયો છે, અનંતાનો બંદી કસાય ગયો છે, દર્શન મોહનીએ ગયું છે અને અનંતાનો બંદી કસાય ની પહેલી ચોકડી ગઈ છે. એવો સમ્યક દ્રષ્ટિ ધર્મી એટલે હજી જેને ધર્મની શરૂઆત થઈ છે એવો જીવ, એ સમ્યક દ્રષ્ટિ એને એને શું હોય છે? એવો સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય? કે જેને એક જ્ઞાયક ભાવમયપણાની દ્રષ્ટિ છે તે સમ્યક દ્રષ્ટિ છે. ધર્મીની દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવ ઉપર જ છે, તેની દ્રષ્ટિ નિમિત્ત કે રાગ ઉપર નથી, પર ઉપર નથી, એ તો સમજાય, પણ રાગ ઉપર પણ નથી, શુભભાવ ઉપર પણ નથી, નિમિત્ત ઉપર પણ નથી. એનો અર્થ એ જ છે કે નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય કે રાગથી વ્યવહારથી નિશ્ચય થાય એવું છે જ નહીં. કેમ કે એવું જો હોત તો સમ્યક દ્રષ્ટિ પણ એવા રાગ ઉપર શુભ ભાવ ઉપર દ્રષ્ટિ કરીને એની સાથે જોડાત, પણ એને તો એ જ્ઞેય માને છે, નિમિત્ત છે, એનાથી કાર્ય થતું નથી એ વાત સ્પષ્ટ છે, એટલે એને નિમિત્તનું કોઈ મહાત્મ્ય નથી. ગુરુદેવ આગળ કહે છે કે ધર્મીની દ્રષ્ટિ એ ધર્મદ્રષ્ટિ છે, એને જ્ઞાયક ભાવ સદાય વર્તે છે, એવો એ જ્ઞાની સંકિતિ ધર્મની દ્રષ્ટિ સહિત છે. અને દ્રષ્ટિ છે તો કેવી દ્રષ્ટિ છે? તો કે દ્રષ્ટિ તો ધ્રુવ તરફ રહી છે, પણ એ દ્રષ્ટિ છે એ પર્યાય છે. દ્રષ્ટિ છે એ ખરેખર તો પર્યાય છે, એટલે કે એનું લક્ષ્ય એ તરફ થયું છે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દીધા છે, અને જે અનુભવ થયો છે ત્યાર પછીથી બહારમાં આવે છે તો પણ એની દ્રષ્ટિ ક્યાં રહે છે? તો કે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે, જે અનુભવ્યું છે એના તરફ જ એની દ્રષ્ટિ રહે છે. એટલે એ તો પર્યાય છે, અને એ પર્યાયનો જે વિષય છે એ ત્રિકાળ શુદ્ધ એક જ્ઞાયક છે. ત્રણેય કાળે એક સરખો શુદ્ધ રહેવા વાળો જ્ઞાયક ભાવ એ દ્રષ્ટિનો વિષય છે. ગુરુદેવ કહે છે કે આવો સૂક્ષ્મ માર્ગ છે પ્રભુ, દ્રષ્ટિ કેવી હોય અને દ્રષ્ટિનો વિષય શું હોય એ જ્યાં સુધી સમજ્યા નથી ત્યાં સુધી સમ્યક દર્શન થાય કેવી રીતે, અને સમ્યક દર્શન થાય નહીં ત્યાં સુધી અનંતાનો બંદી કસાય જાય નહીં, દર્શન મોનીએ જાય નહીં, અને મિથ્યાત્વને કારણે અનંત ભવ થાય. એટલે સમ્યક દર્શનની વાત ગુરુદેવ વારંવાર સમજાવે છે. જીવનમાં જો કાંઈ કરવા જેવું હોય તો એક સમ્યક દર્શન પ્રગટ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. અહીંયા ગાથાની વાતને સમજાવતા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને અહીંયા સાધુ સાધક ત્રય કહ્યા છે. પાઠમાં તિન્હમ સાહુણ એમ છે ને ટીકામાં એ રીતે લેવામાં આવ્યું છે ને, એટલે કે એ રત્નત્રય સાધુ સાધક ત્રય, ત્રય એટલે ત્રણ, પોતાનો જે ત્રિકાળી એક જ્ઞાયક ભાવ છે તેના શ્રદ્ધાન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ સાધકો છે. જ્ઞાયક ભાવ કયો, પણ જ્ઞાયક ભાવની અંદર શું છે, અને જ્ઞાયક ભાવ જ્યારે છે તો એની દશા કેવી છે, એ બધી પણ વાત સમજવી તો પડશે ને. એટલે અહીંયા સમજાવે છે કે પોતાનો જે ત્રિકાળી એક જ્ઞાયક ભાવ છે એની શ્રદ્ધા અનુભવ સહિતની શ્રદ્ધા, એવા જ્ઞાયક ભાવનું જ્ઞાન અને એવા જ્ઞાયક ભાવમાં રમણતા લીનતા રૂપ ચારિત્ર, એ ત્રણેય શ્રદ્ધાન જ્ઞાન અને ચારિત્ર એ સાધકો, એ મોક્ષનો માર્ગ. આત્માની પરમ આનંદરૂપ જે મુક્તિ તેનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સાધન છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ એમ કહ્યું ને, એમાં એ વાત આવી જાય છે કે પરમ દશા, પરમ પૂર્ણ દશા, પરમ શુદ્ધ દશા એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું અને પછી સિદ્ધ દશાને પ્રગટ કરવી, એ પરમ દશા છે. કેવળ જ્ઞાન થયા પછીથી જીવ સિદ્ધ થાય છે આયુષ્ય પૂરું થતા, એટલે પરમ આનંદની એ દશા છે. 13મા ગુણસ્થાનથી પરમ આનંદની દશા એને હોય છે. કેવળ જ્ઞાન થાય છે, સર્વજ્ઞ થાય છે અને બધા કસાય રહિત થાય છે, એટલે પૂર્ણ આનંદ શાંતિ નો અનુભવ થાય છે, પૂર્ણ સુખનો અનુભવ એને હોય છે. એ મુક્ત દશાનો અનુભવ છે અને એવા પરમ આનંદ રૂપ મુક્ત દશા એ થવાનું કારણ શું? તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ જ એનું કારણ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દ્વારા જ એવી પૂર્ણ દશા થાય છે. માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને સાધન પણ કર્યું. એટલે ગુરુદેવ એ સમજાવતા કહે છે કે આત્માની પરમ આનંદરૂપ જે મુક્તિ તેનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, તે સાધન છે. જુઓ, અહીં તો આ સાધન કહ્યું છે. એક જ્ઞાયક ભાવમય નિત્ય આનંદ સ્વરૂપ પ્રભુ આત્માને ધ્યેયમાં લેતા, એનું લક્ષ્ય કરતા, એને ધ્યેય બનાવી અને ત્યાં ઉગ્રતા કરતા, સંકિતીને જે જ્ઞાન દર્શન ચારિત્રની સાધક દશા છે તે પૂર્ણ આનંદરૂપ મોક્ષનું સાધન છે એમ અહીંયા કહેવું છે. આમાં કોઈ નિમિત્તની વાત આવી નહીં અને કોઈ બહારના સાધનની પણ વાત આવી નહીં. એટલે નિમિત્ત સાધન એવો અને વ્યવહાર સાધન એ બધી વાત નીકળી ગઈ. સહજ રીતે જ આમ જ નીકળી જાય, ઉડાવી દીધી એમ કહ્યું છે. એટલે કે એ નીકળી જ જાય છે. જ્યારે નિશ્ચયથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ માર્ગ છે તો એ જ સાધન છે, બીજું કોઈ સાધન છે જ નહીં. એટલે પર નિમિત્ત ને પર સાધન એવો એ વ્યવહાર એ બધો કંઈ રહેતો જ નથી. એ વ્યવહાર સાધન તરીકે છે જ નહીં. વ્યવહાર શું છે? તો કે વ્યવહાર તો જ્યારે એને નિશ્ચય સાધન થયું છે તો બારમાં જે કંઈ છે એને વ્યવહાર કહેવામાં આવે, એ ઉપચાર કરીને કહેવામાં આવે. એ કંઈ વસ્તુની સ્થિતિ નથી. વસ્તુની સ્થિતિ તો અંતરંગ છે. બારમાં જે છે એને સાધન કહેવામાં આવે એ તો ઉપચાર કરીને કહેવામાં આવે. નવ તત્વની શ્રદ્ધા કે છ દ્રવ્યની શ્રદ્ધા છે, એ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, એને આપણે વ્યવહારથી સંકિત કહીએ પણ એ તો ઉપચાર કરીને કહેવામાં આવે. જેને નિશ્ચય સંકિત પ્રગટ થયું છે એને એવી દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા બરાબર યથાર્થ હોય છે. નવતત્વની યથાર્થ શ્રદ્ધા હોય છે, છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા હોય છે, પણ એ કાંઈ સંકિત નથી. સંકિત તો નિશ્ચયથી પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે એ સંકિત છે, પણ બારમાં જે છે એની ઉપર એવો ઉપચાર કરવામાં આવે છે. એટલે અહીંયા જે વાત કરી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે મોક્ષ માર્ગ છે અને એ પૂર્ણ દશા એટલે મોક્ષની દશા પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ નું એ કારણ છે, એ સાધન છે, ત્યારે બીજા બાકીના સાધનો રહેતા જ નથી. એટલે આ નિમિત્ત સાધન ને વ્યવહાર સાધન એ વાત રહેતી જ નથી. શુભ ભાવ કરતા કરતા, પૂજા અને ભક્તિ ને વિનય કરતા કરતા મોક્ષની પ્રાપ્તિ થાય એવા સાધનો પછી રહેતા જ નથી. એ બધો શુભ ભાવ છે તે આપોઆપ નીકળી જાય છે. વસ્તુ છે એ તો ત્રિકાળ એક જ્ઞાયક ભાવ પણ છે. વસ્તુ એટલે આત્મા. એ આત્મા એક જ્ઞાયક ભાવ પણ છે અને તેનો અનુભવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય છે. અહીં કહે છે, જ્ઞાની એક જ્ઞાયક ભાવપણાને લીધે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પોતાથી આત્માથી અભેદપણે એકપણે અનુભવે છે. પોતાથી જુદું નહીં, આત્માથી એને અભેદપણે એકપણે અનુભવે છે. આવી વાત છે. ગુરુદેવ કહે છે કે સાંભળ્યું ન હોય એટલે પછી એ સમજાય નહીં. એટલે દયા પાળવીને તપસ્યા કરવીને ભક્તિ પૂજા કરવી એમ એ માને છે. જૈન દર્શન એવું નથી. જૈન ધર્મમાં તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ સ્વરૂપના આશ્રય થાય એવી વાત છે. આ રાગ આદિની ક્રિયાઓ છે એ કાંઈ જૈન ધર્મ નથી. જૈન ધર્મ તો એક જ્ઞાયક ભાવના જ્ઞાન શ્રદ્ધાન અને આચરણને પોતાનાથી એક પણ અનુભવવા એ જૈન દર્શન છે. એ શાશ્વત માર્ગ છે અને એ જ મોક્ષનો માર્ગ છે. અને એવો માર્ગ અનાદિથી ચાલ્યો આવે છે, એ કંઈક કોઈ નવો કર્યો છે એમ નથી. અનંત જીવો એ માર્ગે જ મુક્તિને પામ્યા છે. આવી વાત થઈ એટલે કોઈએ કહ્યું કે પણ આનાથી કોઈ સહેલો માર્ગ છે કે નહીં? અરે ભાઈ, પોતાના સહજ આત્મ સ્વરૂપમાં થઈ શકે એવી આ સહજ વાત છે, એવો આ સહજ માર્ગ છે. બારમાં પરમા તો કાંઈ થઈ શકતું નથી અને તને બારમાં પરમા કરવા નો વિકલ્પ ઉઠે છે, પણ એમ નથી થતું કે મારી જગ્યા જ્યાં છે ત્યાં હું કાર્ય કરું, જ્યાં હું રહ્યો છું ત્યાં હું કંઈક કરું, એમ કેમ નથી થતું? કેમ બારમાં ફાંફા મારવા જવાનું મન થાય છે? જ્યાં એ કરી શકે છે ત્યાં એને કાંઈ કરવું નથી. પોતાના સ્વરૂપમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરી શકે છે તો એ કરવો નથી, એનો પુરુષાર્થ કરવો નથી, ત્યાં એકાગ્રતા ઉગ્રતા કરવી નથી. પોતાના સ્વરૂપને સમજવું નથી, પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવવું નથી, અને જ્ઞાની પુરુષોએ જે વાત કરી છે એને સ્વીકારવી નથી, અને બહારમાં કાંઈક કરવા જવું છે કે જ્યાં એ કાંઈ કરી શકતો નથી, માત્ર અભિમાન કરી શકે છે કે મેં કર્યું, અમે નિમિત્ત થયા, આવી વાત કરે છે. અરે ભલા ભગવાન, તું કાંઈ નિમિત્ત પણ થઈ શકતો નથી, પરમા પરના કાર્યો જે થાય છે એ એના કારણે થાય છે. સુતરા નકામાનો સમય બગાડી રહ્યો છે. અંદરમાં જાણે જે કરી શકે એ તો સહજ છે, સહેલું છે, સરળ છે. એટલે ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, પોતાના સહજ આત્મ સ્વરૂપમાં થઈ શકે તે આ સહજ અને સહેલો માર્ગ છે. અનંત કાળમાં તે કર્યો નથી એટલે તને કઠણ લાગે છે, પણ માર્ગ તો આ જ છે. જો કહે છે ને કે ધર્મી જીવ એક જ્ઞાયક ભાવપણાને લીધે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે પરિણતિ સ્વ આશ્રયે પ્રગટ થઈ તેને પોતાથી એકપણે અભેદ બુદ્ધિ અનુભવે છે. એવી પરિણતિથી પોતે જુદો નથી, પોતે અને એ પરિણતિ એક રૂપે છે એવો એનો અનુભવ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પોતે થાય છે. સ્વના આશ્રયે એ પોતે જે પરિણમન કરે છે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમન છે, અને એ પરિણમન અને પોતે એમાં બે પણ નથી, કોઈ દ્વેત નથી, એ એક પણ પોતે અનુભવે છે, એ પોતે એ રીતે જ થઈ જાય છે. જો આગળ 16મી ગાથામાં આવ્યું હતું ને, શું આવ્યું હતું કે છે કે દર્શન જ્ઞાન ચરિતાણી સેવિદવાણી સાહુણા નિચમ, જે સ્વદ્રવ્યના આશ્રયે દર્શન જ્ઞાન અને ચારિત્ર છે. સ્વદ્રવ્યના આશ્રયે દર્શન જ્ઞાન અને ચારિત્ર છે, અર્થાત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, તેને સેવવા. તે ત્રણેય એક આત્મા જ છે. તે ત્રણેય થઈને આત્મા એકત્વ છે. આત્માના એકપણાનો અનુભવ તે જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અભેદ બુદ્ધિ અનુભવ છે. એ આત્માનો જ અનુભવ છે, એ પોતાનો જ અનુભવ છે, એ સ્વાનુભૂતિ જ છે. આગળ કહે છે 524માં પાના પર બીજા પેરેગ્રાફમાં કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પોતાથી અભેદ બુદ્ધિએ સમ્યકપણે દેખતો અનુભવતો હોવાથી માર્ગ વત્સલ અર્થાંત માર્ગ એટલે કે મોક્ષ માર્ગ પ્રત્યે અતિ પ્રીતિ વાળો છે. થોડા શબ્દોમાં મુનિવરોએ કેટલી બધી વાત કરી નાખી. પોતાના એક નાયક ભાવ સ્થિત દર્શન જ્ઞાન ચારિત્રને પોતાથી અભેદ બુદ્ધિ અનુભવવામાં આવે છે, એ જ માર્ગ વત્સલતા છે. આનું નામ વાત્સલ્ય. મોક્ષ માર્ગ પ્રત્યે અત્યંત પ્રેમ છે, પ્રીતિ છે, એ જ વાત્સલ્ય છે. આગળ 4થા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મી માર્ગ વત્સલ અર્થાંત મોક્ષ માર્ગ પ્રત્યે પ્રીતિ વાળો છે. એટલે શું કે ચિદાનંદ સહજાનંદ સ્વરૂપ ભગવાન આત્માનું અંદરમાં જ્ઞાન થઈને જે પ્રતીતિ થઈ છે તેનું જે જ્ઞાન થયું છે અને તેમાં જે રમણતા લીનતા થઈ છે તેને ધર્મી સ્વપણે એકપણે પોતામાં અનુભવે છે અને તેને મોક્ષ માર્ગ પ્રત્યે અત્યંત પ્રીતિ વાળો છે એમ કહે છે. આવું જેને નથી સાંભળ્યું એ શુભ ભાવમાં પ્રેમ કરે, શુભ રાગ છે એના પ્રત્યે એને પ્રીતિ થાય છે, પણ એવા શુભ ભાવ પ્રત્યે પ્રીતિ કરવી, પળ પ્રત્યે રાગ કરવો એ તો વ્યભિચાર છે. શુભ રાગનો પ્રેમ એ તો વેશ્યાના પ્રેમ જેવો છે. પ્રવચન સારમાં 279મી ગાથામાં એ વાત આવી છે. ત્યાં એક શબ્દ છે અભિસારિકા. પર પુરુષ જે પ્રેમી છે તેને મળવા જનારી સ્ત્રીને અભિસારિકા કહે છે. એમ જે પોતાના શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપને છોડીને રાગમાં પ્રેમ કરે છે તે અભિસારિકા સમાન વ્યભિચારી છે. અને ત્રિલોકનાથ સચ્ચિદાનંદમય પોતાના ભગવાનમાં જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિ એકરૂપ કરે છે તે માર્ગ વત્સલ અર્થાંત મોક્ષ માર્ગમાં અત્યંત પ્રીતિવાળો છે. એને વ્યભિચાર નથી, એ વત્સલ્ય ગુણ સહિત છે. ધર્મીને તો રાગ અને નિમિત્તનો પ્રેમ છૂટી ગયો છે, તેને તો એક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયની ભાવના અને પ્રેમ છે, એની પ્રીતિ છે. આગળ 525માં પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે તેથી તેને માર્ગની અનઉપલબ્ધિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી જતા હોવાથી નિજરાજ છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જેને ભગવાન આત્માના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ભાવના વર્તે છે તેને માર્ગનું વાત્સલ્ય છે અને તેથી માર્ગની અનઉપલબ્ધિના કારણે જે બંધ થતો હતો તે હવે થતો નથી. જો અનઉપલબ્ધિ એટલે શું? એટલે કે પ્રત્યક્ષ ન હોવું, અપ્રત્યક્ષપણું, માર્ગનું અપ્રત્યક્ષપણું. એને કારણે જે બંધ પડતો હોય તો એ બંધ એને નથી, એમ કહેવું છે. શુદ્ધ ચૈતન્ય ઘન સચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માને જે પ્રત્યક્ષ મતિ શ્રુત જ્ઞાનમાં પ્રત્યક્ષ વેદે છે, અનુભવે છે, તેને આત્માનું અપ્રત્યક્ષપણું રહેતું નથી. એવા ભગવાન આત્માને જે વેદે છે એને અપેક્ષાથી દ્રષ્ટિના કથનથી અહીંયા કહેવામાં આવ્યું છે, દ્રષ્ટિ પ્રધાન કથન દ્વારા કહ્યું છે કે એને આત્માનું અપ્રત્યક્ષપણું રહેતું નથી. પણ ખરેખર તો મતિશ્રુત જ્ઞાનમાં એ ભગવાન આત્માને અનુભવે છે, વેદે છે, ત્યાં જ્ઞાન છે એ પરોક્ષ છે અને અનુભવ છે, અનુભવ છે એ પ્રત્યક્ષ છે. અનુભવ છે એ પ્રત્યક્ષ છે, જે જ્ઞાન છે તે પરોક્ષ છે. ભગવાન આત્માનું તેના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામમાં ધર્મીને પ્રત્યક્ષપણું થયું છે એમ કહે છે. અને તેથી તેને આત્મા પ્રત્યક્ષ ન હોય એવી અનઉપલબ્ધિની દશા રહી નથી, તેથી તેને બંધ નથી. પરંતુ નિજરાજ છે, સહેજ કોઈક વખતે ક્યારેક જરાક ઉદય એવો આવે પણ અંદર મોક્ષ માર્ગ પ્રત્યે એને વાત્સલ્યતા વર્તે છે, તેથી એ ઉદય આવે અને ખરી જાય, નિર્જરી જાય છે, એને તો નિજરાજ થાય છે. અને છેલ્લે અહીંયા પાના નંબર 527 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે વત્સલપણું એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષ માર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો, અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી. માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ એને નથી. કેમ? કેમ કે એ મોક્ષ માર્ગમાં રહ્યો છે અને એ પોતાના જ્ઞાયક ભાવ તરફ દ્રષ્ટિ કરીને રહ્યો છે, સમ્યક દ્રષ્ટિ છે. માટે એ પોતે પોતાને પોતાના સ્વરૂપમાં ફરી પાછો સ્થાપે છે, એટલે ક્યારેક એ એવા મોક્ષ માર્ગથી ચલિત થયો હોય અને એમ હોય ત્યારે પણ એને બંધ પડતો નથી. અને પ્રીતિની રીતે અહીંયા વાત લઈએ તો એમ પણ છે કે એવો એ પોતે મોક્ષ માર્ગ પ્રત્યે અનુરાગવાળો, પ્રીતિવાળો હોય છે, એને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી. એટલે એ વખતે એ કર્મ રસ દઈને ખરી જાય છે અને એને તો નિર્જરાજ થાય છે. તો આપણે આ રીતે આ ગાથા પણ અહીંયા પૂરી કરીએ છીએ. 235 ગાથા સુધી સ્વાધ્યાય આજે આપણે રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
જયતે પ્રણવ પદતે